કારજાર થતો કારૈવન મથુરા પર ચડી આવે છે. એ સમાચાર સાંભળતા જ યાદવોના કારજા ફફડવા લાગ્યા. એક તો જરાસંઘ આદુ ખાઈને માંડ્યો જ રહ્યો હતો અને આજકાલમાં 18મી વખત ચડી આવવાનો છે એવી વાતો સંભળાતી હતી. અને યાદવોને જરાસંઘનો ભય પણ હતો નહીં. એ 81 વખત આવે તોય એને પહોંચી વળવાની હિંમત હતી, પણ 2 મોરચે લડવાનું એનું ગજું નહોતું. મથુરાના અગ્રણીય યાદવો પણ કારાયવન આવે છે એ સાંભળીને ચિંતામાં પડી ગયા. આવી રહેલી પરિસ્થિતિમાંથી કેવી રીતે માર્ગ કાઢવો એ અંગેની વિચાર કરવા માટે અગ્રણીય યાદવોની એક સભા મળી. વાતની શરૂઆત કરતાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, એવા સમાચાર સાંભળે છે કે એક બાજુ જરાસંઘ મથુરા પર ચડી આવવાની તૈયારી કરી રહ્યો છે, એને તો ગમે તેમ કરીને પહોંચી વળીશું, પણ યાદવોના કારસમા કારૈવનને જીતાય એમ નથી. શ્રી કૃષ્ણની આ વાત સાંભળીને યાદવોને પરમ આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, મહારાજ, 17 વખત આપે જરાસંઘને જબર શિકસ્ત આપી અને આ કારૈવનને આપ અજય ગણો છો, એ કેવી વાત? ભાઈ, મેં એવું સાંભળ્યું છે કે આ કારૈવન બીજો કોઈ નહીં પણ આપણા કુલગુરુ ગર્ગાચાર્યનો પુત્ર છે. હે, ગર્ગાચાર્યનો પુત્ર? અને તે પણ યૌવન? હા, યૌવન. એક નાનકડો વ્યંગ, ઉપહાસ, મસ્કરી કેવું ભયંકર પરિણામ લાવે છે એનો આ જીવતો જાગતો દાખલો છે. એક વખત યાદવો સભા ભરીને બેઠા હતા. એ સભામાં ગર્ગાચાર્યનો સારો પણ બેઠો હતો. એવામાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી રહેલા ગર્ગાચાર્ય પધાર્યા. યાદવોએ ઊભા થઈને એમનું સ્વાગત કર્યું. વાતો કરતાં કરતાં હાસ્ય મજાક કરવા લાગ્યા. ગર્ગાચાર્યના સારાએ પુરુષાતન પર વ્યંગ કર્યો અને યાદવો હસી પડ્યા. ગર્ગાચાર્યનું અહમ ગવાયું અને બોલ્યા, હું નપુસંગ છું કે કેવો છું એ તમને બતાવીશ, એનાથી તમે ત્રાહી ત્રાહી ના પોકારો તો મને કહેજો. હસવામાંથી ખસવું થઈ ગયું. ત્યાંથી ઊઠીને ગર્ગાચાર્ય વનમાં આવ્યા. ભગવાન ભોરાનાથને પ્રસન્ન કરીને વરદાન માંગ્યું, પ્રભુ મને એવો પુત્ર આપો કે જેને કોઈ જીતી ન શકે, યાદવો તો એનાથી સદાય બીતાને બીતા ફરે. ભોરાનાથ તો તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. ભોરાનાથ પાસેથી વરદાન પ્રાપ્ત કરીને ગર્ગાચાર્ય વસ્તીમાં આવ્યા. આ વાત એક વૃદ્ધ યૌવન રાજાએ સાંભળી. આમ તો આ યૌવન રાજા હિન્દુ હતો, પણ અંદર અંદર ખટલાગ થતાં એણે વેદોનો બહિષ્કાર કર્યો અને પશ્ચિમમાં જઈને એણે પોતાનું અલગ રાજ્ય સ્થાપ્યું. એના મનમાં વેર લેવાની ભાવના બેઠી હતી. એમાં આ વાત સાંભળી તેને ગર્ગાચાર્યને માન સહિત તેડાવ્યા અને પોતાની રાણી દ્વારા પુત્ર ઉત્પન્ન કરવાની પ્રાર્થના કરી. ગર્ગાચાર્યએ એ વિનંતી માન્ય રાખી અને વૃદ્ધ યૌવન રાજાની ગોપાલી રાણીથી કારૈવનને ઉત્પન્ન કર્યો. ઉંમરલાયક થતાં કારૈવનનો પ્રતાપ જામવા લાગ્યો. આસપાસના રાજાઓને જીતીને એણે મોટું સૈન્ય એકઠું કર્યું. જ્યારે પશ્ચિમમાં બધા રાજાઓ જીતાઈ ગયા ત્યારે એની નજર ભારત પર પડી. જ્યાં જાય ત્યાં એના વિજયના ડંકા થતા. વિજય નશામાં ચકચૂર બનેલા આ કાર યૌવનને હમણાં નારદ મુનિનો ભેટો થઈ ગયો. કારૈવનને દેવર્ષિને પ્રણામ કર્યા, એકબીજાના ખબર અંતર પૂછ્યા. પછી નારદજીએ પૂછ્યું, રાજન, આ સવારી ક્યાં ઉપાડી? બ્રહ્માંડ સી વાત કરું, મારે લડવું છે પણ સામે કોઈ લડનારો મળતો નથી. મારી સામે ટક્કર ઝીલી શકે એવો કોઈ બળવાન રાજા આપના ધ્યાનમાં છે? આપ જાણો તો છો લાકડા લડાવવામાં નારદજી મહાકુશળ છે. કોણ જાણે કેમ એમને એવા કામમાં ખૂબ આનંદ આવે છે. એમણે ધીમે રહીને મમરો મૂક્યો, રાજન, આજકાલ તો યાદવોની બોલબાલા છે, યાદવો એટલા બળવાન બન્યા છે કે મહાબલિષ્ઠ જરાસંઘને પણ 17 વાર હરાવ્યો. પછી પૂછવું જ શું, કાર જાર થતો કારૈવન મથુરા પર આવી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને યાદવો ઘડીભર વિચારમાં પડી ગયા. શું કરવું એ કોઈને સમજાતું ન હતું. આખરે બળદેવજીએ કહ્યું, ભૈયા કારૈવન આવી રહ્યો છે તો એને કંઈ ના પાડશો? એની સાથે પણ ભરી પીશું. ભૈયા એની સાથે યુદ્ધ કરવાનો બીજો તો કોઈ વાંધો જ નથી, પણ એની સાથે લડાઈ કરવાનો કંઈ જ અર્થ નથી. યુદ્ધ કરીને જીતની સંભાવના હોય તો લડવું સાર્થક ગણાય, પણ કારૈવનને મહાદેવજીના વરદાન હોવાથી એ જીત્યો જીતાય એમ નથી, વળી એ આપણે હાથે મરવાનો પણ નથી. ત્યારે તો ભૈયા તું જ કોઈ ઉપાય બતાવ, અમારી તો બુદ્ધિ જ કામ કરતી નથી. મારું કેવું માનશો? શ્રી કૃષ્ણએ ધીમે રહીને કહ્યું, અરે ભગવાન આ શું બોલ્યા, આપની વાત અમે ક્યારે ઉથાપી છે? અક્રૂરજીએ ભક્તિભાવે કહ્યું, હું તો એમ કહું છું કે આ પરિસ્થિતિમાં મથુરા છોડીને ક્યાંક બીજે ચાલ્યા જવું જોઈએ, એમાં જ શ્રેય છે. અરે ભૈયા અત્યારે મથુરા છોડીને બીજે ક્યાંક ચાલ્યા જઈએ તો ડરીને ભાગી ગયા એમ કહેવાશે. શત્રુઓથી ડરીને ભાગી જવું ઉચિત નથી, આથી આપણી નાલેસી થશે. ભૈયા પવન જોઈને ઊંટ ફેરવે એ જ બુદ્ધિમાન. માન અપમાનને નેવે મૂકીને કાર્ય સાધી લેવામાં જ લાભ છે. ભલે આ મથુરા છોડીને આપણે જઈશું ક્યાં? 2-5 જણા હોઈએ તો ગમે ત્યાં જઈને વસીએ, આપણે આટલા બધા યાદવો જઈશું ક્યાં? અને આપણા ઉપર જરાસંઘનો અને કારૈવનનો ડોરો મંડાયેલો જ છે, એ આપણો પીછો નહીં પકડે એમ આપ માનો છો? ક્યાં જવું, શું કરવું, એ બધું જ મેં વિચારી રાખ્યું છે. આનંદ દેશમાં કુષ્ઠલી નામની એક રાજધાની છે, એનું બીજું નામ દ્વારકા પણ છે. ભારતના છેક પશ્ચિમ છેડે છે અને પાછી સમુદ્રની વચ્ચોવચ્ચ છે. ત્યાં સતયુગના સમયનો એક પ્રાચીન ખંડેર કિલ્લો છે. પહેલા મહારાજ રૈવત ત્યાં રાજ્ય કરતા હતા. એમના સ્વર્ગવાસ પછી એમના વંશજો ને ગાંધર્વોએ મારી નાખ્યા. ત્યારનો એ કિલ્લો એમનો એમ પડ્યો છે. ચારે તરફ સમુદ્ર હોવાથી એ સ્થાન સુરક્ષિત છે. ચારે તરફ સમુદ્ર હોવાથી સ્ત્રીઓ પણ અંદર બેઠી બેઠી શત્રુઓનો સામનો કરી શકે એવું એ સ્થાન છે, માટે મારી નજર ત્યાં ઠરી છે. ભૈયા આપની બધી વાત સાચી, પણ આજે મથુરાને માથે યુદ્ધના નગારા વાગી રહ્યા છે, એવે સમયે એ ખંડેર કિલ્લો દુરસ્ત ક્યારે થાય અને ત્યાં રહેવા ક્યારે જવાય, અને આટલા બધા યાદવોને ત્યાં પહોંચાડવા કેવી રીતે? એ વાતની આપ જરાય ચિંતા ન કરશો. આપ સૌ સંમતિ આપો, ખંડેર કિલ્લાને દુરસ્ત કરાવવો, બધા જ યાદવોને ત્યાં લઈ જઈ અને વસાવવા એ મારું કામ. કારૈવન ભલે આવે, હું એવી યોજના કરું છું કે ટાઢે પાણીએ ખસ જાય. ભલે, અમે તો બધું આપને સોંપ્યું, ઠીક પડે તેમ કરો. ભગવાન શ્રી કૃષ્ણએ ખંડેર કિલ્લાને દુરસ્ત કરવાની વિશ્વકર્માને આજ્ઞા કરી. પ્રભુનો સંદેશો મળતા જ કુશળ શિલ્પીઓને નવનિર્માણ કાર્યમાં લગાડી દીધા. જોત જોતામાં તો દ્વારકા નગરી તૈયાર થઈ ગઈ. સુંદર રાજમાર્ગો, બાગ બગીચા, વાવ કૂવા તળાવ, મોટા મોટા મહેલો, ગોપુરો તથા આનંદ પ્રમોદના સ્થાન તૈયાર કરી નાખ્યા. ઇન્દ્રપુરી જેવો એનો વૈભવ દેખાતો હતો. ઇન્દ્રને એમ થયું કે ભગવાન શ્રી કૃષ્ણ નવી નગરીનું નિર્માણ કરી રહ્યા છે તો મારે પણ મારી સેવા આપવી જોઈએ, એમ વિચારીને સુધર્મા નામની પોતાની સભાને ત્યાં મોકલી. આ સભા અદ્ભુત હતી. એ સભામાં જે બેસે એને ભૂખ તરસ જરા મૃત્યુ શોક મોહ ચિંતા કશું જ વ્યાપે નહીં. એમાં હજાર વ્યક્તિ આવીને બેસે તોય સમાય, લાખ આવીને બેસે તોય સમાય. રબ્બરની જેમ એ આપમેરે નાની મોટી થાય. વરુણ દેવે મનના વેગે દોડનાર શ્યામકર્ણ અશ્વ મોકલ્યા, કુબેરે અષ્ટ સિદ્ધિ અને નવનિધિને મોકલી. આ પ્રમાણે સર્વ લોકપાલોએ પોતાની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ત્યાં મોકલી. શ્રીકૃષ્ણ યોગ માયાથી સર્વ યાદવોને દ્વારકા પહોંચાડી દીધા.